ક્રમાંક 251 દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. ક્રમાંક 252 ભેદ જ્ઞાનના લક્ષ્ય વિકલ્પાત્મક ભૂમિકામાં આગમનું ચિંતવન મુખ્ય રાખજે. વિશેષ શાસ્ત્ર જ્ઞાન માર્ગની 14 દિશા સૂઝવાનું કારણ બને છે. તે સત્માર્ગને સુગમ કરે છે. ક્રમાંક 253 આત્માને 3 કાળની પ્રતીતિ કરવા માટે હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં શુદ્ધ રહીશ એવા વિકલ્પ કરવા પડતા નથી, પણ વર્તમાન એક સમયની પ્રતીતિમાં 3 કાળની પ્રતીતિ સમાઈ જાય છે, આવી જાય છે. ક્રમાંક 254 જીવને જેમ પોતામાં થતા સુખ દુઃખનું વેદન થાય છે તે કોઈને પૂછવા જવું પડતું નથી, તેમ પોતાને સ્વાનુભૂતિ થાય છે તે કોઈને પૂછવું પડતું નથી. ક્રમાંક 255 અંતરનો અજાણ્યો માર્ગ, અંતરમાં શી ઘટમાળ ચાલે છે તે આગમને ગુરુની વાણીથી જ નક્કી કરી શકાય છે. ભગવાનની સ્યાદવાદ વાણી જ તત્વ પ્રકાશી શકે છે. જીનેન્દ્ર વાણી અને ગુરુવાણીનું અવલંબન સાથે રાખજે, તો જ તારી સાધનાના પગલાં મંડાશે. ક્રમાંક 256 સાધક દશાની સાધના એવી કર કે જેથી તારું સાધ્ય પૂરું થાય. સાધક દશા પણ એનો મૂળ સ્વભાવ તો નથી, એ પણ પ્રયત્નરૂપ અપૂર્ણ દશા છે, માટે તે અપૂર્ણ દશા પણ રાખવા જેવી તો નથી જ. ક્રમાંક 257 શુદ્ધ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરીને તથા અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને તું પુરુષાર્થ કરજે તો મોક્ષ પ્રાપ્ત થશે. ક્રમાંક 258 તું વિચાર કર, તારા માટે દુનિયામાં શી આશ્ચર્યકારી વસ્તુ છે? કોઈ નહીં, એક આત્મા સિવાય. જગતમાં તે બધી જાતના પ્રયાસ કર્યા, બધું જોયું, બધું કર્યું, પણ એક જ્ઞાન સ્વરૂપ, સુખ સ્વરૂપ, અનંત ગુણમય એવો આત્મા કદી ઓળખ્યો નથી. તેને ઓળખ, બસ તે જ એક કરવાનું બાકી રહી જાય છે. ક્રમાંક 259 કોઈ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું તે આત્માનો સ્વભાવ નથી. એક આત્મામાં જ રહેવું તે હિતકારી, કલ્યાણકારી અને સર્વસ્વ છે. ક્રમાંક 260 શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે, પણ તેનાથી આત્મા જાણી શકાતો નથી, જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે. ક્રમાંક 261 દ્રષ્ટિપૂર્ણ આત્મા ઉપર રાખી તું આગળ જા તો સિદ્ધ ભગવાન જેવી દશા થઈ જશે. જો સ્વભાવમાં અધુરાશ માનીશ તો પૂર્ણતાને કોઈ દિવસ પામી શકીશ નહીં, માટે તું અધૂરો નહીં, પૂર્ણ છો એમ માન. ક્રમાંક 262 દ્રવ્ય સૂક્ષ્મ છે, માટે ઉપયોગને સૂક્ષ્મ કર તો સૂક્ષ્મ દ્રવ્ય પકડાશે. સૂક્ષ્મ દ્રવ્યને પકડી નિરાતે આત્મામાં બેસવું તે વિશ્રામ છે. ક્રમાંક 263 સાધના કરનારને કોઈ સ્પૃહા હોતી નથી, મારે બીજું કંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. આ ક્ષણે વિતરાગતા થતી હોય તો બીજું કંઈ જ નથી જોઈતું, પણ અંદર રહેવાતું નથી, માટે બહાર આવવું પડે છે. અત્યારે કેવળ જ્ઞાન થતું હોય તો બહાર જ ન આવીએ. ક્રમાંક 264 તારા ચિત્તમાં બીજો રંગ સમાયેલો છે, ત્યાં સુધી આત્માનો રંગ લાગી શકતો નથી. બહારનો બધો રસ છૂટી જાય તો આત્મા જ્ઞાયક દેવ પ્રગટ થાય છે. જેને ગુણ રત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય તેને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન? ક્રમાંક 265. આત્મા જાણનાર છે, સદાય જાગૃત સ્વરૂપ જ છે. જાગૃત સ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે તેને જાણ. ક્રમાંક 266. જો તારે જન્મ મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્ય ભૂમિમાં ઊભો રહીને તું પુરુષાર્થ કર, તારા જન્મ મરણનો નાશ થઈ જશે. આચાર્ય દેવ કરુણાથી કહે છે, તું મુક્ત સ્વરૂપ આત્મામાં નિસ્પૃહપણે ઊભો રહે, મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા, તું સ્વયમેવ સુખરૂપ થઈ જઈશ. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ, બહાર ફાંફા મારવાથી સુખ નહીં મળે. ક્રમાંક 267. જ્ઞાની દ્રવ્યના આલંબનના બળે જ્ઞાનમાં નિશ્ચય વ્યવહારની મૈત્રીપૂર્વક આગળ વધતો જાય છે અને ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાઈ જાય છે. ક્રમાંક 268. બહારના રોગ આત્માની સાધક દશાને રોકી શકતા નથી, આત્માની જ્ઞાતાધારાને તોડી શકતા નથી. પુદ્ગલ પરિણતિ રૂપ ઉપસર્ગ કંઈ આત્મ પરિણતિને ફેરવી શકે નહીં. ક્રમાંક 269. અહો, દેવશાસ્ત્ર ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવશાસ્ત્ર ગુરુનું દાસત્વ જોઈએ છે. પૂજ્ય કહાન ગુરુ દેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેવો શ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે, તે ઉપકાર કેમ ભૂલાય? ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે, તેમનું શ્રુત જ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે. પરમ ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓ શ્રી મંગળ મૂર્તિ છે, ભવો દધિ તારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે. પૂજ્ય ગુરુદેવના ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો. ક્રમાંક 270. પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે છે, શાસ્ત્રો સાધન છે, પણ માર્ગ તો પોતાથી જ જણાય છે. પોતાની ઊંડી તીવ્ર રુચિ અને સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ જણાય છે, કારણ આપવું જોઈએ. ક્રમાંક 271. જેનો જેને તન્મયપણે રસ હોય તેને તે ભૂલે નહીં. આ શરીર તે હું તે ભૂલતો નથી. ઊંઘમાં પણ શરીરના નામથી બોલાવે તો જવાબ આપે છે, કારણ કે શરીર સાથે તન્મયપણાની માન્યતાનો અનાદિ અભ્યાસ છે. અનભ્યસ્ત જ્ઞાયકની અંદર જવા માટે સૂક્ષ્મ થવું પડે છે, ધીરા થવું પડે છે, ટકવું પડે છે, તે આકરું લાગે છે. બહારના કાર્યોનો અભ્યાસ છે એટલે સહેલા લાગે છે, પણ જ્યારે કર ત્યારે તારે જ કરવાનું છે. ક્રમાંક 272. જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું જ નથી, જેને આશા પીપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે. દ્રવ્ય કે જે શાંતિવાળું છે તે જ મારે જોઈએ છે, એવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે. ક્રમાંક 273. ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષોનો આત્મા જાગી ઉઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે. વારંવાર ચેતન તરફ જ્ઞાયક તરફ વલણ થાય છે. જેમ ભક્તને ભગવાન માંડ માંડ મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે, તેમ હે ચેતન, હે જ્ઞાયક, એમ વારંવાર અંદર થયા કરે, તે તરફ જ રૂચિ રહ્યા કરે। હું તો હાલું ચાલુંને પ્રભુ સાંભરે રે એવું વર્ત્યા કરે। ક્રમાંક 274। અનંતકાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો, વિભાવને તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ, માટે માર્ગ મળ્યો નહીં। ક્રમાંક 275। પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, પણ જેને આત્માનું કરવું છે તેને કાળ નડતો નથી। ક્રમાંક 276। શુભાશુભ ભાવથી જુદો હું જ્ઞાયક છું તે દરેક પ્રસંગમાં યાદ રાખવો। ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે। ક્રમાંક 277। પરથી વિરક્તતા નથી, વિભાવની તુચ્છતા લાગતી નથી, અંદર એટલી તાલાવાલી નથી, કાર્ય ક્યાંથી થાય? અંદર તાલાવેલી જાગે તો કાર્ય થયા વિના રહે જ નહીં, પોતે આળસુડો થઈ ગયો છે। કરીશ કરીશ કહે પણ કરતો નથી। કોઈ એવા આળસુ હોય કે જે સૂતા હોય તો બેઠા થાય નહીં, અને બેઠા હોય તો ઊભા થવાની આળસ કરે। તેમ તાલાવેલી વિનાના આળસુ જીવો કાલ કરીશ કાલ કરીશ એમ મંદપણે વર્તે છે, ત્યાં કાલની આજ થાય નહીં ને જીવન પૂરું થઈ જાય। ક્રમાંક 278। જેમ કોઈને ગ્રીષ્મ ઋતુમાં પર્વતની ટોચ પર બરાબર તાપ લાગ્યો હોય અને તીવ્ર તૃષા લાગી હોય, તે વખતે પાણીના એક બિંદુ તરફ પણ તેનું લક્ષ્ય જાય છે અને તે તેને લેવા માટે દોડે છે, તેમ જે જીવને સંસારનો તાપ લાગ્યો હોય અને સતની તીવ્ર પીપાસા જાગી હોય, તે સતની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે। તે આત્માર્થી જીવ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માની પ્રતીતિ કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે તો તેને જ્ઞાયક તત્વ પ્રગટ થાય। ક્રમાંક 279। વિચાર મંથન બધું વિકલ્પરૂપ જ છે, તેનાથી જુદું વિકલ્પાતીત એક ટકતું જ્ઞાયક તત્વ તે આત્મા છે। તેમાં આ વિકલ્પ તોડું આ વિકલ્પ તોડું તે પણ વિકલ્પ જ છે, તેનાથી પેલેપાર જુદો જ ચૈતન્ય પદાર્થ છે। તેનું અસ્તિપણું ખ્યાલમાં આવે, હું જુદો હું આ જ્ઞાયક જુદો એવું નિરંતર ઘૂંટણ રહે તે પણ સારું છે। પુરુષાર્થની ઉગ્રતા અને તે જાતનો ઉપાડ હોય તો માર્ગ નીકળે જ। પહેલાં વિકલ્પ તૂટતો નથી, પરંતુ પહેલાં પાકો નિર્ણય આવે છે। ક્રમાંક 280। ખરેખર જેને સ્વભાવ રૂચે, અંદરની જાગૃતિ હોય, તેને બહાર આવવું ગમતું જ નથી। સ્વભાવ શાંતિ અને નિવૃત્તિરૂપ છે। શુભાશુભ વિભાવ ભાવોમાં આકુળતા અને પ્રવૃત્તિ છે, તે બંનેને મેળ ન જ ખાય। ક્રમાંક 281। બહારના બધા કાર્યમાં સીમા મર્યાદા હોય, અમર્યાદિત તો અંતર્જ્ઞાન અને આનંદ છે, ત્યાં સીમા મર્યાદા નથી। અંદરમાં સ્વભાવમાં મર્યાદા હોય નહીં। જીવને અનાદિકાળથી જે બાહ્ય વૃત્તિ છે તેની જો મર્યાદા ન હોય તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય। અમર્યાદિત તો આત્મસ્વભાવ જ છે, આત્મા અગાધ શક્તિનો ભરેલો છે। ક્રમાંક 282। આ જે બહારનો લોક છે તેનાથી ચૈતન્ય લોક જુદો જ છે। બહારમાં માણસો દેખે કે આણે કામ કર્યું આમ કર્યું, પણ અંદરમાં જ્ઞાની ક્યાં રહે છે શું કરે છે તે જ્ઞાની પોતે જ જાણે છે। બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કંઈક ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય, પણ અંદરમાં તો તેઓ ક્યાંય ઊંડે ચૈતન્ય લોકમાં વિચરતા હોય છે. ક્રમાંક 283. દ્રવ્ય તો અનંત શક્તિનો ધણી છે, મહાન છે, પ્રભુ છે. તેની પાસે સાધકની પર્યાય પોતાની પામરતા સ્વીકારે છે. સાધકને દ્રવ્ય પર્યાયમાં પ્રભુતા અને પામરતાનો આવો વિવેક વર્તે છે. ક્રમાંક 284. સાધક દશા તો અધૂરી છે. સાધકને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય અને ચૈતન્ય આનંદધામમાં પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. કેવળ જ્ઞાન થતાં એક સમયનો ઉપયોગ થાય છે અને તે એક સમયની જ્ઞાન પર્યાય ત્રણ કાળ અને ત્રણ લોકને પહોંચી વળે છે. ક્રમાંક 285. પોતે પરથી ને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો. એકતા બુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એકત્વ તોડવાનો ક્ષણે ક્ષણે અભ્યાસ કરવો. ક્રમાંક 286. આ તો અનાદિનો પ્રભાવ બદલવાનો છે. અઘરું કામ તો છે પણ જાતે જ કરવાનું છે. બહારની હૂંફ શા કામની? હૂંફ તો પોતાના આત્મતત્વની લેવાની છે. ક્રમાંક 287. દ્રવ્ય સદા નિર્લેપ છે. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા જેવું છે. ક્યાંય ખેદાવું નહીં, ખેંચાવું નહીં, ક્યાંય ઝાઝો રાગ કરવો નહીં. ક્રમાંક 288. વસ્તુ સૂક્ષ્મ છે, ઉપયોગ સ્થૂલ થઈ ગયો છે. સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. ક્રમાંક 289. ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભાવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. આત્મા તો શાશ્વત પદાર્થ છે ને. ઉપલક વિચારોમાં નહીં પણ અંદરમાં ઘોલન કરીને તત્વ વિચારપૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભાવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ક્રમાંક 290. આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણોનો પિંડ છે. તેની સાથે અંદરમાં તન્મયતા કરવી તે જ કરવાનું છે. વસ્તુ સ્વરૂપ સમજીને હું તો જ્ઞાયક છું એવી લગની લગાડે તો જ્ઞાયકની સાથે તદાકારતા થાય. ક્રમાંક 291. જિનેન્દ્ર મંદિર, જિનેન્દ્ર પ્રતિમા મંગળ સ્વરૂપ છે. તો પછી સમાવસરણમાં બિરાજમાન સાક્ષાત જિનેન્દ્ર ભગવાનના મહિમાની અને મંગળપણાની તો શી વાત. સુરેન્દ્રો પણ ભગવાનના ગુણોનો મહિમા વર્ણવી શકતા નથી તો બીજા તો શું વર્ણવી શકે. ક્રમાંક 292. જે વખતે જ્ઞાનીની પરિણતિ બહાર દેખાય તે જ વખતે તેને જ્ઞાયક જુદો વર્તે છે. જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય, તેના ઘરે જતો આવતો હોય પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, તેમ જ્ઞાનીને વિભાવમાં કદી એકત્વ પરિણમન થતું નથી. જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે, વિભાવથી ભિન્નપણે ઉપર તરતા તરતા રહે છે. ક્રમાંક 293. જ્ઞાનીને તો એવી જ ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઉપડે તો અત્યારે જ મુનિ થઈ કેવળ પામીએ. બહાર આવવું પડે તે પોતાની નબળાઈને લીધે છે. ક્રમાંક 294. જ્ઞાનીને હું જ્ઞાયક છું એવી ધારાવાહી પરિણતિ અખંડિત રહે છે. તે બહારના ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોડાતા દેખાય ત્યારે પણ તેમની જ્ઞાયક ધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે. ક્રમાંક 295. જો કે દ્રષ્ટિ અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી, તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. રાગાંશરૂપ બહિર્મુખતા તેને દુઃખરૂપે વેદાય છે અને વિતરાગતા અંશરૂપ અંતર્મુખતા સુખરૂપે વેદાય છે. જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્ય પરિણતિમાં વિભાવ ન સમાય. જો સાધકને બહારમાં પ્રશસ્ત અપ્રશસ્ત રાગમાં દુઃખ ન લાગે અને અંદરમાં વિતરાગતામાં સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? ક્યાંક રાગ વિશે રાગ આગ દહે એમ કહ્યું હોય, ક્યાંક પ્રશસ્ત રાગને વિષ કુંભ કયો હોય, ગમે તે ભાષામાં કહ્યું હોય, સર્વત્ર ભાવ એક જ છે કે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. ભલે ઊંચામાં ઊંચા શુભ ભાવરૂપ કે અતિ સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય, તો પણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુળતા છે. અને જેટલો નિવૃત્ત થઈ સ્વરૂપમાં લીન થયો તેટલી શાંતિ અને સ્વરૂપાનંદ છે. ક્રમાંક 296. દ્રવ્ય તો સૂક્ષ્મ છે, તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર. પાતાળ કૂવાની જેમ દ્રવ્યમાં ઊંડો ઉતરી જા તો અંદરથી વિભૂતિ પ્રગટે. દ્રવ્ય આશ્ચર્યકારી છે. ક્રમાંક 297. તારું કાર્ય તો તત્વાનુસારી પરિણમન કરવું તે છે. જડના કાર્યો તારા નથી, ચેતનના કાર્યો ચેતન હોય. વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારા નથી. જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે, તે હું નથી. ક્રમાંક 298. જ્ઞાની જીવ નિશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ ફરે તો પણ પોતે ફરે નહીં. વિભાવના ગમે તેટલા ઉદય આવે તો પણ ચલિત થાય નહીં. બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયક પરિણતિ ન ફરે, શ્રદ્ધામાં ફેર ન પડે, પછી ક્રમે ચારિત્ર્ય વધતું જાય. ક્રમાંક 299. વસ્તુ સ્વતઃ સિદ્ધ છે, તેનો સ્વભાવ તેને અનુકૂળ હોય પ્રતિકૂળ ન હોય. સ્વતઃ સિદ્ધ આત્મવસ્તુનો દર્શન જ્ઞાનરૂપ સ્વભાવ તેને અનુકૂળ છે, રાગ દ્વેષરૂપ વિભાવ પ્રતિકૂળ છે. ક્રમાંક 300. પરિભ્રમણ કરતા અનંતકાળ વીત્યો, તે અનંતકાળમાં જીવે આત્માનું કરવું છે એવી ભાવના તો કરી, પણ તત્વરૂચિ અને તત્વમંથન કર્યું નહીં. પોષાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ.